ઘણી પણ અહિયાં સ્વામી પણ હોય, સ્વામી પણ અહિયાં કરતા ભૂખતા હોય.
અમુક વાર આપણે વાંચીએ છીએ, છોડે છે તો ક્ષણમાં છોડી દે છે.
વસ્તુ અઘરી નથી.
કઈ અઘરી નથી? તમારે ઘરની ચીજ છે,
વસ્તુ નથી. આપણે
દેહ થી રહીત છે, છતાં દેહ થી સહિત માન્યું તો દેહ થી રહીત માનવાનું છે. દેહ નો ક્યાં ત્યાગ કરવો છે? ત્યાગ બુદ્ધિ થાય છે. એમાં દેહ છોડવો નથી કઈ, દેહ પ્રત્યે મમતા છૂટે છે. અનાદિની એકતા કરી છે. વારંવાર ભેદ જ્ઞાન કરવાની જરૂર છે. જેનાથી એકતા કરી છે એનાથી વારંવાર ભેદ જ્ઞાન કરવું જોઈએ. ભેદ જ્ઞાન કર્યા પછી અભેદનું જ્ઞાન કરવું જોઈએ, અને અભેદનું જ્ઞાન કર્યા પછી અભેદનો અનુભવ કરવો જોઈએ. લખી લખવા જેવું.
હા,
આખી રીત બતાવી. પહેલા ભેદ જ્ઞાન કરવું, પછી અભેદનું જ્ઞાન કરવું, પછી અભેદ જ હું છું એમ એનો અનુભવ કરવો. બસ મોક્ષ અનુભવ, મોક્ષ સ્વરૂપ. પહેલા થોડાક દિવસ એમ વિચારવું કે જ્ઞાનમય છું ને રાગમય નથી, સુખમય છું ને હું દુઃખમય નથી. એ ભેદ જ્ઞાન પહેલું. પછી સેકન્ડ સ્ટેજમાં જ્ઞાનમય જ છું, સુખમય જ છું, બસ એવું અભેદનો વારંવાર વિચાર. પછી ભેદ જ્ઞાન છૂટી ગયું. તેનાથી ભિન્ન છું તો પછી રાગ મારામાં નથી, શું કામ યાદ કરું? પેલા થોડાક દી પાકું કરવા માટે કરવું પડે, કારણ કે એકતા કરી છે ને. રાગ મારો, રાગ મારો, આ દયા ના પરિણામ મારા, પુણ્યના પરિણામ મારા, ભક્તિ મેં કરી, ભક્તિના પરિણામ મારા, એમ કર્યું છે ને. એટલે એનેથી જુદું પાડવા માટે હું જ્ઞાનમય છું, ભક્તિના રાગમય હું નથી, એમ પેલા કરવું પડે. પછી હું જ્ઞાનમય જ છું, જ્ઞાનમય જ છું, જ્ઞાનમય જ છું, હું તો જ્ઞાયક જ છું. એમાં ભેદનું જ્ઞાન, પેલા ભેદ જ્ઞાન, પછી અભેદનું જ્ઞાન. પછી અભેદનું જ્ઞાન વારંવાર વારંવાર કરતા એ આત્મા એ મય થઈ જાય એમનો અનુભવ. એનું કારણ છે કે એને હજી જરૂરત નથી લાગી એવી. આત્માની જરૂરત, જેટલી પૈસાની જરૂરત લાગી છે એટલી આત્માની જરૂરત લાગી નથી. એટલે સંયોગની જેટલી જરૂરત લાગી છે એટલી સ્વભાવની જરૂરત નથી લાગતી. એમ જ્યારે એને એ જરૂરત લાગશે કે મને તો આત્મદર્શનથી જ મુક્તિ છે, બીજું કોઈ ઉપાય નથી, બાકી બધી ક્રિયા નકામી છે. ખરેખર તો કોઈ ક્રિયાનો આત્મા કરનાર નથી, એ આત્મા નિષ્ક્રિય છે. એ વાત જગતને બેસવી કઠણ પડે છે. આત્મા સ્વભાવે નિષ્ક્રિય છે, એમાં એમાં વસ્તુમાં ક્રિયા થતી નથી. અને ક્રિયા જેમાં થાય છે એ ક્રિયાથી નિષ્ક્રિય તત્વ ભિન્ન છે. એ ક્રિયા પરિણામની જે થાય છે એ સ્વતંત્રપણે એના સટકારકથી થઈ રહી છે, એનો કરનાર આત્મા નથી. પછી અશુભ ભાવ હો, શુભ હો કે શુદ્ધ ઉપયોગ હોય, એ થાય છે એનો કરનાર હું નહીં. કેમ કે હું તો નિષ્ક્રિય તત્વ છું, મારામાં તો ક્રિયા જ નથી, અને ક્રિયા પરિણામમાં થાય છે. પરિણામમાં થાય છે, થાય ને? તો જે પરિણામમાં ક્રિયા થાય છે એનાથી હું જુદો, હું તો નિષ્ક્રિય છું. હવે બીજું કે પરિણામ સ્વતંત્ર થયા જ કરે છે, તો પછી મારે કરવાનું ક્યાં રહ્યું? મારે તો જાણવાનું રહ્યું. પોતામાં જે કઈ પરિણામ ક્રિયા થાય છે એનો હું કરનાર નથી, કેમ કે સ્વતંત્રપણે જે થાય એનું કરવું શું, અને જો ન થતા હોય તો હું કેવી રીતે કરી શકું? પરિણામ તો થયા જ કરે છે. તમે ઊંઘમાં છો તો અનંત ગુણના અનંત પરિણામ સમય સમય થયા જ કરે છે. હવે પરિણામ તો સ્વતંત્રપણે થયા કરે છે, એમાં ઝેર એને મેળવું કે હું કરું છું, બસ પરિણામને હું જાણું છું એને બદલે હું કરું છું. બસ પેલો પાઠ જીતો, પેલો પાઠ અઘરો છે, બીજો સેલો છે. પાઠ તો બે જ છે, પેલો પાઠ બે છે એને અદ્વિતીય ચક્ષુ જે છે એ એમ જવાબ દેશે, બાકી કરતા બુદ્ધિ હશે ત્યાં સુધી નકામું છે. આત્મા સ્વભાવે જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છે, કરતા છે જ નહીં, જ્ઞાયક જ છે, જ્ઞાતા જ છે. અભિમાન બાર એટલે તમારી દ્રષ્ટિ હંમેશા બહિરમુખ જ રહીએ, કેમ કે જેનું કરવું ભાઈસું છે એના તરફ જ વૃત્તિને વલણ જાય. જેમાં કર્તૃત્વ બુદ્ધિ છે એ તરફ જ તમારી વૃત્તિ, દ્રષ્ટિ, તમારું જ્ઞાન એ બધું જ વળી જશે. પણ હું મારામાં થતા પરિણામનો કરતા નથી, અકર્તા છું, એવો જ્ઞાયક છું, તો દ્રષ્ટિ પરિણામ ઉપરથી ખસીને દ્રવ્ય ઉપર આવી જશે, અને દ્રવ્ય ઉપર આવતા જ અનુભવ થશે, અને અનુભવ થતા જ જે પરિણામ ઉત્પન્ન થશે એનો પણ જાણનાર રહેશે. પછી આ બાબત એવી છે કે એને કરતા કર્મધિકાર ફરી ફરીને વાંચવા જેવો છે. ગુરુદેવના જે વ્યાખ્યાનો કરતા કર્મધિકાર છે ઉપર બાપા વાંચ્યા કરે છે કે ત્રણ વખત મેં વાંચ્યું પુસ્તક વેરસી બાપા, બાકી અહીંયા જ રહીએ છીએ ઉપર જ. જુદો કરતા કર્મ અધિકાર ના વ્યાખ્યાનો ગુરુદેવના 30 વર્ષ પહેલા બહાર પડેલા છે, ઉપર હશે. નહીં નહીં હોય તો એની પાસે જે મને બતાવ્યું છે ને એ વાંચવા જેવું છે. તમારે કરતા બુદ્ધિ છોડવી હોય તો તમે પહેલામાં પહેલો પાઠ એ વાંચો, એમાં બધું ભર્યું છે. અને હવે કરતા કર્મ અધિકાર પ્રવર્તન રત્ના કર્મ આ 6ઠા ભાગમાં આવી ગયું છે, ભલે 5માં આવી ગયું, 5માં કરતા કર્મ અધિકાર નું આવી ગયું. તમારે 5માં ગાયું હશે, તો તમે 5મો ભાગ 4થો 5મો 6ઠો મગાવી લ્યો, ભલે ની 500 રૂપિયા ખર્ચ લાગે, પૈસા ગૌણ છે. તો એક તમે મુંબઈ મંદિર ને લખી નાખો, મુંબઈ મંદિર ને લખી નાખો, અને એક એક કોપી ની પણ તન તન કોપી મગાવો, હા, અને પ્રેઝન્ટ આપો. આ લણી કરવા જેવી વસ્તુ છે, પૈસા શું કરવા તમારે, ન શક્તિ હોય નોકરી કરતા હોય એની વાત જુદી છે, બાકી જે વેપારી હોય એમ ના કહેવાય. એમાં કરતા કર અહીંયા તો કોઈ મગાવે નહીં સ્ટોક. અહીંયા મંડળની સ્થાપના જો થશે ને તો પછી મારી સ્કીમ એવી છે કે દરેક એક એક ભાગની પછી પછી કોપી મંગાવવી. ચોથા પાંચમા બે માં છે,
144
છે. થોડી ગાથાઓ પહેલેથી ચોથામાં આખું કરતા કરવું ટકા બે એક માં નથી આવ્યું.
69
ક્યાં લખ્યું છે? સોનગઢ પછી રિમાઇન્ડર લખું. પણ અમૃત જેવી વસ્તુ છે, જો કરતા બુદ્ધિ છૂટવી હોય તો જૈન દર્શનમાં પ્રવેશ કરવો હોય તો કરતા કર્મધિકાર વાંચવો જોઈએ પહેલા. પછી કરતા કર્મધિકાર બરાબર બેસી ગયા પછી 320 ગાથા એ પણ અકર્તાની છે, એ આના કરતા ઊંચી છે, આના કરતા ઊંચી છે. આમાં છે એ શુદ્ધ પર્યાયનો કરતા છે, પણ રાગનો ને પરનો કરતા નથી, એટલે લિમિટેડ વાત છે. અને 320 ગાથામાં શુદ્ધ પર્યાયનો પણ કરતા જ કરતા નથી. 320 ગાથા ઉપરના પ્રવચનો કરતા બુદ્ધિ છૂટી જશે, તમારું નિમિત્તનો લક્ષ છૂટી જશે. હાવ નિમિત્ત પર લક્ષ કેમ જાય છે? કરતા બુદ્ધિ છે. 320 ગાથા હમણાં 6-12 મહિના પછી બહાર પડશે, સિરીઝમાં આવશે ને. 320 ગાથા હવે બહાર પડશે સિરીઝમાં, ત્યારે એમાં અલૌકિક આવશે, ઉના કરતા ઊંચી આવશે. ના, વાર લાગશે એને. 320 ગાથા છ થયા, એમાં પુણ્ય પાપ આશ્રમ ને સંવર, સંવર અધિકાર આવી ગયો. હવે નિર્જરા અધિકાર આવશે, પછી બંધ આવશે, પછી મોક્ષ અધિકાર આવશે, એમ આવશે, પછી સર્વોચ્ચ જ્ઞાન અધિકાર આવશે. અરુણભાઈ ની વાત કરો છો? નહી, બને
ગુજરાતી જો જાશો તો આ પુસ્તક તો પછી વાંચવાનું નથી. એવું
આપણે આપણું કરીને ભાગી જાઓ, આપણે બીજાનું શું કામ છે? આપણે આપણું કરો ને, જેને જેની યોગ્યતા છે કામ થશે, આપણે આપણું કામ કરો, બસ આપણું રહી જાય. બીજાનું કરવા જાઓ તમે રહી જશો. ભાણું આવ્યું છે, જમી લો ને તમે, માટે એ વિકલ્પ થોડી. નય નિક્ષેપ ને પ્રમાણ, પ્રમાણ નય નિક્ષેપ ત્રણ પ્રકાર છે. પ્રમાણ જ્ઞાન એવું છે કે દ્રવ્ય અને પર્યાય એને એક સાથે જાણવું એનું નામ પ્રમાણ જ્ઞાન. પછી પર્યાયને મુખ્ય કરીને દ્રવ્યને જાણવામાં ઉપયોગ લગાવવો એનું નામ નિશ્ચય નહીં. કોઈ વખતે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયને જાણવામાં ઉપયોગ લગાવવો તે વ્યવહાર નહીં. પ્રમાણ જ્ઞાનનો વિષય એક સાથે બે, દ્રવ્ય અને પર્યાય બે, સોનું અને સોનાનો ગાંઠ બેને એક સાથે જાણવું એમ પ્રમાણ જ્ઞાન. પછી સોનાની પર્યાય નાશવાન છે, ક્ષણિક છે, એને ગૌણ કરી અને સોનાને જાણવું તેનું નામ નિશ્ચય નહીં. પછી સોનાને ગૌણ કરીને જાણવાની અપેક્ષાએ તમે પરિણામ કેવા છે સોનાના એ જાણવા જાઓ તો એનું નામ વ્યવહાર નહીં. એટલે પ્રમાણ જ્ઞાન પ્રમાણપૂર્વક નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. આવી ગઈ? હવે નિક્ષેપ. નિક્ષેપના ચાર પ્રકાર છે, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ. જેમ કે કોઈનું નામ મહાવીર હોય પણ બિકણી હોય છોકરો, મહાવીર નામ રાખ્યું પણ બિકણી હોય એટલે ગુણ વગર, ગુણ નહીં, ગુણ વિનાનું નામ, એમ નામ નામ નિક્ષેપ કહેવાય. ગુણ નહીં, ખાલી નામ માત્ર. હા, કેવે કે અજીતસિંહ પણ ગમે એને માર્યા તો એ બોલી ના શકે, એ કઈ કોઈને જીતી ન શકે. નામ અજીત, બાકી કઈ નહીં. આવે નામ કે લક્ષ્મીચંદ પણ હોય નિર્ધન, લક્ષ્મી એક દોકડો ના હોય પાસે, કોરે કાંટો હોય, તો એમાં ગુણ ન હોય અને માત્ર નામ હોય, નામ માત્ર, તો એનું નામ નામ નિક્ષેપ કહેવાય. સમજ્યા? પછી સ્થાપના નિક્ષેપ, જેમ કે ભગવાનની પ્રતિમા, તો એને સ્થાપના નિક્ષેપ કહેવાય. આ ભગવાન મહાવીરની પ્રતિમા છે, આ શ્રીમંત ભગવાનની પ્રતિમા છે, તો અન્ય પદાર્થનો અન્ય પદાર્થમાં આરોપ કરીને સ્થાપના કરવી. કેમ કે શ્રીમંત ભગવાન તો છે મહાવીર ક્ષેત્રમાં, છતાં એની સ્થાપના કરવી એમાં. હા, પિતાશ્રીની એની સ્થાપના નિક્ષેપ કહેવાય. સ્થાપના પિતાશ્રીને એમાં થાયપા, એ પદાર્થમાં થાયપા તમે આરોપ કર્યો, છે તો કાગળ ફોટો છે, પિતાશ્રી તો નથી પણ તમે કલ્પના કરીને થાપ્યા એમાં. સમજી ગયા? સ્થાપના નિક્ષેપ કહેવાય. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, પછી દ્રવ્ય નિક્ષેપ ને ભાવ નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ કોને કહેવાય? કે દાખલા તરીકે તમે ચોખા ચડાવ્યા હોય, જી હમણાં ચૂલા ઉપર મૂક્યા હોય, અને તમે એમ કહો કે ચોખા બનાવ્યા, મેં ચોખા બનાવ્યા, ચોખા બનાવું છું, તો ચોખા બન્યા તો નથી હજી, ભાત ચડ્યા નથી, પણ ભાવિ પર્યાયને વર્તમાનમાં થાપવી એનું નામ દ્રવ્ય નિક્ષેપ, અને ભૂતકાળની પર્યાયને વર્તમાનમાં થાપવી, જેમ કે રાજાનો પુત્ર હોય એ ગાદી ઉપર આવવાનો હોય તો કે રાજા આવ્યા, અમારા ગામના રાજા આવ્યા હોય, 10 વર્ષનો છોકરો, પણ ભાવિ પર્યાયને વર્તમાનમાં થાપવી, હા, એનું નામ દ્રવ્ય નિક્ષેપ. દ્રવ્ય નિક્ષેપ. અને રાજા રિટાયર થયા અને દીકરો ગાદી ઉપર આવ્યો, તો રિટાયર થયેલા રાજાને કહો રાજા સાહેબ પધારો, તો ભૂતકાળની વર્તમાનમાં થાપવું એનું નામ દ્રવ્ય નિક્ષેપ. સમજી ગયા? અને વર્તમાનમાં વર્તમાનને થાપવું, જે કુંવર ગાદી ઉપર બેઠા હોય એને જ રાજા કહેવાય, એનું નામ ભાવ નિક્ષેપ. ભાવ નિક્ષેપ આગળ પાછળ ને દ્રવ્ય નિક્ષેપ કહેવાય, અને વર્તમાનમાં ચાલુ હોય ભાવ નિક્ષેપ. એવા નિક્ષેપના ચાર પ્રકાર છે. બાકી પ્રમાણ અને નહીં એ બે ખાસ સમજવા જેવી વસ્તુ છે. પ્રમાણ જ્ઞાન અને નહીં જ્ઞાન, પર્યાય સાથે દ્રવ્યને જોવું એ પ્રમાણ જ્ઞાન, અને એકને મુખ્ય ને એકને ગૌણ કરવું એ નહીં જ્ઞાન. એકને મુખ્ય ને એકને ગૌણ કરવું નહીં જ્ઞાન. હવે એમાં કોને મુખ્ય ને કોને ગૌણ કરો છો તો એમાં નામ નિશ્ચય ને વ્યવહાર લાગુ પડી જાય. બહાર નહીં છે મુખ્ય ગૌણ કરે છે, પ્રમાણમાં મુખ્ય ગૌણ કરવાની શક્તિ નથી. છે દ્રવ્ય પણ છે, પર્યાય પણ છે. આપો સાડીમાં 50 સાડી પાથરી છે અને બેન જોયા કરે છે, કઈ લેતા નથી, તો બેનનું કામ નથી, નોનું કામ નથી. થોડીક વાર વેપારી કે ભાઈ હવે આ તમે લેવું છે કે ના? હું તો જોવા આવ્યો છું. તો કે આ જોવાની દુકાન નથી, આ તો ખરીદવાની છે. પછી બીજી બેન આવ્યા તો એને 1 સાડી લીધી ને 49 સાડી હે થઈ ગઈ. તો હા તો એક ઉપાધ્યાય, એક ઉપાધ્યાય ને બાકી હે થઈ ગયું, તો એ નિશ્ચય નહીં. ગ્રહણ કરવું તે નિશ્ચય નહીં, અને છોડવું તે વ્યવહાર નહીં. સમયસાર ના ઉપર ના પ્રવચનો બેન વાંચવા, આ સમયસાર નહીં વંચાય તમારાથી, પણ સમયસાર ઉપરના પ્રવચન છ ભાગ આવા બહાર પડ્યા, છ ભાગ ગુરુદેવ વ્યાખ્યાન. પેલા તમારે મૂળમાં ભૂલ, ભેદ વિજ્ઞાન સાર અને બેનસી નું વચનામૃત બહાર પડ્યા છે, ચોપડી નાની બેનસીના, એ તમે વાંચો, એ તમને સમજાય બહુ. વાંચો છો બસ બેનસીના વચનામૃત પણ બહુ સારા છે. છ ડાળા એના ઉપરના વ્યાખ્યાન, એના પહેલા તમારે પ્રાથમિક જો વધારે સ્વતંત્રપણે વાંચવાનો ઉકેલ કરવો હોય તો તમારે શબ્દ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૈન સિદ્ધાંત પ્રવેશિકા વાંચવી જોઈએ. શબ્દ જ્ઞાનની બહુ જરૂર છે. ડિક્શનરી, શબ્દકોષ, એમાં બેને કહ્યું કે નિમિત્ત ઉપર જાય છે લક્ષ. હવે નિમિત્ત શું એ ખબર એમાંથી પડે, નિમિત્ત કોને કહેવાય, ઉપાદાન કોને કહેવાય, એ ડિક્શનરી છે શબ્દકોષ. મારો તો વિચાર છે કે અહીંયા મંડળ ની કઈ સ્થાપના થાય એવો વિચાર છે. તો શું કે આ બધા પુસ્તકો પણ નિયમિત વ્યવસ્થિત અને આવા પુસ્તકો બગાવી અને રીતસર આપણે એને વેચાણમાં મૂકી શકીએ. વાંચન ન કરો તો વિચાર કરવો, પૂછાય પૂછાય ગમે તે પૂછાય.
કોઈ માળા આપણે કરીએ તો એમાં તો મન છે નહીં, કઈ ચલિત થઈ જાય.
ત્યાં ચંદુભાઈ બ્રહ્મચારી વાંચે છે નિયમિત, હા બપોરે વાંચે છે એક વખત. આત્માના પાંચ ભાવમાં એક મુખ્ય જે શુદ્ધ પારિણામિક ભાવ છે એ દ્રવ્યરૂપ છે. દ્રવ્યનો અનાદિ અનંત સ્વભાવ ચેતન 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 શુદ્ધ 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 પરિપૂર્ણ 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 નિત્ય નિરાવરણ અખંડ એક, એવો જે એનો મૂળ સ્વભાવ છે આત્માનો, એ અનાદિ અનંત એક રૂપ રહે એવા એક ભાવને શુદ્ધ પારિણામિક ભાવ કહેવાય. જેને કોઈ પણ પ્રકારના કર્મના ઉદયની ઉપશમની ક્ષયની કે ક્ષોભશમની કોઈ અપેક્ષા નહીં, નિરપેક્ષ અનાદિ અનંત એક રૂપ એવો શુદ્ધ પારિણામિક ભાવ છે, એ દ્રવ્ય રૂપ છે. અને ચાર ભાવ છે એ પરિણામ રૂપ છે, ઉદય ઉપશમ ક્ષય ને ક્ષોપસમ, એ ચાર ભાવ પરિણામ રૂપ છે, પર્યાય રૂપ છે. હવે એનો એક દ્રષ્ટાંત આપું તો તમને પાંચ ભાવનો ખ્યાલ વધારે આવશે. દ્રષ્ટાંત, એક પાણીનો ગ્લાસ છે, એમાં એ ડોળું પાણી છે, પાણી ડોળું થઈ ગયું છે. હવે એ ડોળું પાણી છે એ તમે આમ ગ્લાસ રાખી મૂકો, હવે જે ડોળ દેખાય છે આખું ડોળું પાણી એ ઉદય ભાવ કહેવાય, મલિન ભાવને ઉદય ભાવ કહેવાય, બરાબર. હવે થોડીક વાર એમને ગ્લાસ રાખી મૂકો તો રજકણ એકદમ નીચે બેસી ગયા, અને ઉપરનું પાણી એકદમ નિર્મળ સ્વચ્છ તમને એ ગ્લાસમાં દેખાણું. તો જે નિર્મળ ભાવ દેખાણો એમના ઉપશમ ભાવ, એમના ઉપશમ ભાવ. ઉપશમ એટલે શુદ્ધ, શુદ્ધ ઉપશમ એટલે મેલ નીચે બેસી ગયો, મેલ શાંત થઈ ગયો, ઉપશાંત ઉપશમ સમી ગયો. હજી નાશ નથી થયો, છે ગ્લાસમાં પણ સમી ગયો, તો એનું નામ ઉપશમ ભાવ કહેવાય. ત્રીજો ક્ષોભશમ ભાવ પર્યાયનો, કે જરાક આમ બાળક આવ્યો ત્યાં જરાક ઠોકર લાગી ગઈ, તે જરાક હલી ગયો ગ્લાસ, સેજ હલી ગયો ગ્લાસ, તો હલી ગયો તો મેલ જરાક સેજ ઉપરમાં આવ્યો પણ દેખાણો નહીં, એટલો સૂક્ષ્મ સૂક્ષ્મ થઈ લાગે તો નિર્મળ પણ હેલો એટલે એ જરાક મેલો તો શું ખબર ના પડે, એનું નામ ક્ષોભ સંભાવ. અને એ મેલ કાઢી નાખો આપણે અને એકલું પાણી એમને રહ્યું તો એક ક્ષાયિક ભાવ, નિર્મળ એકદમ 100% નિર્મળ એની પર્યાય બરાબર. હવે એ ચાર પ્રકારના પરિણામ વખતે પણ પાણીનો જે નિર્મળ અને સ્વચ્છ સ્વભાવ દ્રવ્યરૂપ એવો નહીં હતો, મેલું હતું તો એ સ્વચ્છતા હતી, એમાં કોઈ ફેરફાર નહોતો. શક્તિરૂપ જે પાણી હતું એ નિર્મળ સ્વચ્છ હતું હતું નહોતું જ, એ દ્રવ્યરૂપ કહેવાય. તો એ પાણીનો પારિણામિક ભાવ કહેવાય. એમાં આત્મા છે, એમાં પાંચ ભાવ છે. એમાં જે મિથ્યાત્વના પરિણામ થાય તે ઉદય ભાવ છે, ઉદય ભાવ મલિન ભાવ. પછી સમ્યક દર્શન ઉપશમ થાય, સમ્યક દર્શન તો એ ઉપશમ ભાવ. પછી સમ્યક દર્શન ક્ષાયિક થઈ જાય તો એ ક્ષાયિક ભાવ, કેવળ જ્ઞાનને ક્ષાયિક ભાવ કહેવાય. એ બધા નિર્મળ 100% નિર્મળ સમજી એને ક્ષાયિક ભાવ કહેવાય. અને ક્ષોભશમ સમ્યક દર્શન પ્રગટ થાય એનું નામ ક્ષોભશમ ભાવ. જરાક ચલમલ અઘાટ દોષ રહી જાય શ્રદ્ધાની પર્યાયમાં, થોડાક જેવો પાણીમાં જરાક લઈ ગયું હતું પણ અતિ નિર્મળતા, એમ એને ક્ષોભશમ ભાવ કહેવાય. એમ ચાર ભાવ ક્ષોભશમ છે. હવે ચારેય પ્રકારના ભાવો ક્રમે ક્રમે થયા, એમાં આત્મા તો અનાદિ હતો તેવો ને એવો રહ્યો, પરિણામ પલટા પણ દ્રવ્ય સ્વભાવ તો પલટો નહીં, તો એવો ને એવો છે શુદ્ધ પૂર્ણાનંદ. હા, એ દ્રવ્યનો પારિણામિક ભાવ કહેવાય, શુદ્ધ પારિણામિક ભાવ. એક દ્રવ્યરૂપ છે પારિણામિક ભાવ અને ચાર ભાવ પર્યાયરૂપ છે. બસ દ્રવ્યનું દ્રવ્યત્વ કાયમ રહીએ, દ્રવ્યનો સ્વભાવ જેવો છે એવો કાયમ રહીએ, ચેતન ચેતન જ રહીએ, કોઈ બી જળ ન થાય, શુદ્ધ શુદ્ધ જ રહીએ. મિથ્યાત્વની અવસ્થા થાય તો એ શુદ્ધપણું છોડે નહીં, પાણી એનું જે નિર્મળપણું છોડ્યું નહીં, ભલે પર્યાયમાં મલિનતા થઈ પણ પાણી તો સ્વચ્છ જ છે શક્તિ એ સ્વભાવે. એમ મૂળ સ્વભાવ એ પારિણામિક ભાવ છે જ, અત્યારે છે જ, અત્યારે શુદ્ધ એવો ને એવો છે, ભલે ગમે તેવી અવસ્થાઓ આવો ને જાઓ પણ એવો ને એવો આત્મા છે. એ હું છું, બસ અહીંયા લક્ષ કરવા જેવું છે. પર્યાયનું જ્ઞાન કરી, પર્યાયનું લક્ષ છોડી અને દ્રવ્યનું લક્ષ કરવું, જો કઈ નહીં કહેવાય. હા, અને પર્યાયનું જ્ઞાન કરો તો વ્યવહાર નહીં, અને બે નું જ્ઞાન કરો તો લજ્જભાઈ બેનો તૈયાર થાય.